કેન્સરના દર્દીઓ માટે રોગ જેટલો પીડાદાયક છે તેટલી જ તકલીફ આ રોગના મેનેજમેન્ટમાં પણ પડે છે. વળી માત્ર પેશન્ટ માટે જ નહીં, આખા કુટુંબને ઘણું બધું એડજસ્ટમેન્ટ કરવું પડે છે. કેન્સરનો રોગ જો નિદાન થાય તો ડોક્ટરની વાત સાંભળતા જ ઘણા બધા વિચારો આવે. એવા સમયે યોગ્ય માર્ગદર્શન અને સપોર્ટ ખૂબ જ મહત્વનો ભાગ ભજવી શકે છે. આ વિષયે વિગતે વાત કરવા આજે કાર્યક્રમમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે મેલબર્ન સ્થિત ઓન્કોલોજીસ્ટ ડોક્ટર ભૌમિકભાઈ શાહ. ભૌમિકભાઈ, SBS રેડિયોના ગુજરાતી કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે.
થેન્ક યુ નીતલબેન.
ભૌમિકભાઈ, ઓન્કોલોજીસ્ટ તરીકે તમે ઘણીવાર જોયું હશે કે કેન્સર નિદાન થાય ત્યારે પેશન્ટ અને તેમની સાથે આવેલા લોકોનું ફર્સ્ટ રિએક્શન શું હોય છે. તમારા મુજબ એ ઘડીએ સૌથી પહેલી જરૂરિયાત શેની હોય છે?
નીતલબેન, જ્યારે કેન્સરનું ડાયગ્નોસિસ થાય છે તો આપણે જેમ કમ્પેર કરીએ તો ઘણીવાર પેશન્ટો એમ કહે છે કે ઇફ ધે કોટ ઇન અ સ્ટોર્મ, અચાનક વાવાઝોડામાં ફસાઈ ગયા હોય એમ લાગે, કે અચાનક એવી સ્થિતિમાં ફંગોળાઈ ગયા જેમાં એમનો કોઈ કંટ્રોલ ના હોય અને શું થઈ રહ્યું છે એની સમજ ના પડે. અને સૌથી પહેલા એમને એ ઇમ્પોર્ટન્ટ છે કે સમજે કે વોટ દે આર ડીલિંગ વિથ. એટલે સૌથી પહેલી નીડ પેશન્ટની જો તમે વિચારો તે છે ઇન્ફોર્મેશનની નીડ, કે એને સમજ પડવી જોઈએ કે એ કઈ સિચ્યુએશનમાં છે અને એમાંથી આગળ વધવાનો રસ્તો ક્યાં આગળ છે. એમને કેન્સર છે એ કયા પ્રકારનું કેન્સર છે, એની શું ટ્રીટમેન્ટ થઈ શકે, એના માટે કયા ઇન્વેસ્ટિગેશન કરાવવા પડે અને કયા કઈ ટાઈપના ડોક્ટર એમાં હેલ્પ કરી શકે. એટલે સૌથી પહેલી નીડ છે ઇન્ફોર્મેશનની નીડ.
અને ભૌમિકભાઈ, એક કેન્સર સ્પેશિયલિસ્ટ તરીકે વોટ ઇઝ ધ બેસ્ટ પોસિબલ એવન્યુ ટુ ગેટ ધ રાઈટ ઇન્ફોર્મેશન?
અને એ ખૂબ સરસ સવાલ છે, કારણ કે સૌથી પહેલા આજના એજમાં બધા પાસે મોબાઈલ ફોન હોય, કમ્પ્યુટર હોય, એટલે એમ થાય કે આપણે ગૂગલ ઉપર સર્ચ કરીએ કે વિકીપીડિયા ઉપર સર્ચ કરીએ કે પછી કોઈ પણ સોશિયલ મીડિયાના એવન્યુ ઉપર આપણે સર્ચ કરીએ. એમાં વસ્તુ એવી છે કે ઇન્ટરનેટના જમાનામાં ઇન્ફોર્મેશન ઘણી બધી અવેલેબલ હોય છે, પણ એમાં સાચી ઇન્ફોર્મેશન અને ખોટી ઇન્ફોર્મેશનને અલગ કરવું ઘણું મુશ્કેલ પડે. અને ઘણી વખત થાય એમ કે ઇન્ફોર્મેશન જે હોય એ રિલાયબલ છે કે નહીં એ જાણવું, અથવા તો ઘણી વાર એટલી કોમ્પ્લેક્સ રીતે રજૂ કરી હોય કે એનો અર્થ સમજવો ઘણો અઘરો પડતો હોય છે. એટલે સાચા રિસોર્સિસ એ છે જે સ્ટાન્ડર્ડ ચેનલ્સમાંથી ઇસ્યુ થયા હોય અને એમાં સાયન્ટિફિક એબ્સોલ્યુટલી પ્રોવન ઇન્ફોર્મેશન હોય અને એવી રીતે રજૂ કરી હોય કે લોકોને સમજવામાં તકલીફ ના પડે. અને એ રીતના જો વાત કરીએ અને કેન્સરની ઓસ્ટ્રેલિયામાં આપણે વાત કરતા હોય તો સૌથી સારો રિસોર્સ હું સજેસ્ટ કરીશ કે કેન્સર કાઉન્સિલ ઓસ્ટ્રેલિયા, જે નેશન વાઇડ ઓર્ગેનાઇઝેશન છે અને દરેક સ્ટેટમાં એની પોતાની એક બ્રાન્ચ હોય છે અને દરેક નેશન વાઇડ એની એક વેબસાઇટ છે એઝ વેલ એઝ સ્ટેટ વાઇઝ પણ એની વેબસાઇટ છે. સ્ટેટ વાઇઝ વેબસાઇટમાં એ લોકો સ્ટેટ સ્પેસિફિક ઇન્ફોર્મેશન મૂકી હોય છે. વેબસાઇટ જો તમારે જોવી હોય તો જોઈ શકાય cancer.org.au. બેઝિકલી એ કેન્સર કાઉન્સિલ ઓસ્ટ્રેલિયાની વેબસાઇટ છે અને એ જ રીતના દરેક સ્ટેટમાં એની અલગ વેબસાઇટ છે, જેમ કે cancerweek.org.au વિક્ટોરિયાની વેબસાઇટ છે. હવે આ વેબસાઇટમાં એટલી બધી સરસ રીતે અરેન્જ કરેલી ઇન્ફોર્મેશન અવેલેબલ છે કે એક તો એમાં ઇન્ફોર્મેશન અવેલેબલ હોય છે કેન્સર ટાઈપની, સૌથી પહેલા કેન્સર શું હોય છે, જુદા જુદા ટાઈપના કેન્સર વિશે એની પોતપોતાની ઇન્ફોર્મેશન હોય છે, કેન્સરના કોઝિસ સમજાવ્યા હોય, એવું પણ સમજાવ્યું હોય કે ડાયગ્નોસિસ પછી તમારે શું એક્સપેક્ટ કરવાનું હોય, તમે કેન્સર સાથે કેવી રીતે સૌથી સારી રીતે જીવી શકો, એના ઇન્વેસ્ટિગેશન્સના તમને પ્રોટોકોલ સમજાવ્યા હોય, એટલે એમાં કેન્સર વિશેની બધી ઇન્ફોર્મેશન અવેલેબલ છે. બીજી એક સારી વસ્તુ એ પણ છે કેન્સર કાઉન્સિલમાં કે આ વસ્તુ તમને ઓનલાઈન જો વાંચવાની ન ગમતી હોય અથવા તમને બુક ફોર્મમાં ગમતું હોય, એમાં માર્ક કરવાનું ગમતું હોય, તો આ બધી વસ્તુઓ તમે ઓનલાઈન ઓર્ડર પણ કરી શકો છો અને કમ્પ્લીટલી ફ્રી ઓફ ચાર્જ કેન્સર કાઉન્સિલ તમને પોસ્ટ કરે છે અને તમે ઇન્ફોર્મેશન બુકલેટ ફોર્મમાં લઈ શકો. એના સિવાય જો તમને એમ થતું હોય કે મને વાંચવામાં પણ તકલીફ પડે છે અથવા તો કોઈ મની સાથે હું વાત કરી શકું તો વધારે સારું, તો કેન્સર કાઉન્સિલની પોતાની એક ફોન લાઇન પણ છે અને એ ફોન નંબર છે 13 11 20, એટલે 13 11 20. અને એ ફોન લાઇન ઉપર એક્સપિરિયન્સ નર્સિસ કોન્સ્ટન્ટલી એને અટેન્ડ કરતી હોય છે અને એ લોકો તમને વાત કરીને સમજાવી શકે, તમારા પ્રશ્નને સમજીને વ્યવસ્થિત જવાબ આપી શકે અથવા તમને સાચા રિસોર્સ તરફ ગાઈડ કરી શકે. એટલે ઇન્ફોર્મેશન માટે આ વેબસાઇટ, એનો ફોન નંબર અથવા એની બુકલેટ એ ખૂબ સારો રિસોર્સ છે.
ભૌમિકભાઈ, બીજું જે કન્ડિશન હોય છે કે કેન્સર ડાયગ્નોસિસ મળ્યું પણ એનાથી જિંદગી પૂરી નથી થઈ ગઈ, નોકરી કરતા હોઈએ, જો બાળકો યુવાનો હોય તો ભણતા હોઈએ, તો એ અરેન્જમેન્ટ્સ કઈ રીતે થઈ શકે કે કોની સાથે તેની વાત કરવી?
અને એ ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે હંમેશા લોકો કેન્સરના સિમ્પટમ્સ વિશે કે કેન્સરની ટ્રીટમેન્ટની સાઇડ ઇફેક્ટ્સ વિશે વાત કરતા હોય, પણ કેન્સરની એક ખૂબ મોટી ફાઇનાન્શિયલ ઇમ્પેક્ટ પણ હોય છે. ખાલી એની ટ્રીટમેન્ટનો ખર્ચ થાય એ ફાઇનાન્શિયલ ઇમ્પેક્ટ નથી, પણ ડ્યુરિંગ કેન્સર ડાયગ્નોસિસ અને કેન્સરની ટ્રીટમેન્ટ ટાઈમે જે પેશન્ટ હોય એ વર્કિંગ એજ ગ્રુપમાં હોય તે વર્ક ન કરી શકે, અથવા તો એ પોતે વર્કિંગ ન હોય તો એમના ચિલ્ડ્રન વર્કિંગ હોય અથવા એમના સ્પાઉસીસ વર્કિંગ હોય, તો એ લોકો એક ટાઈમ ઓફ લેવો પડે એમના ઇન્વેસ્ટિગેશન માટે, એમની ટ્રીટમેન્ટ માટે, એમને સપોર્ટ કરવા માટે. એટલે અલ્ટિમેટલી અર્નિંગ ફેમિલીનું ઓછું થાય અને એક્સપેન્ડિચર વધે. અને આવા ટાઈમે દરેક પાસે ઇનફ સેવિંગ્સ હોય એવું જરૂરી નથી. ઘણી વાર કેન્સર યંગ એજમાં થાય જ્યારે તમારું હજુ સેવિંગ્સ ઇનફ થયું પણ ન હોય. આવા ટાઈમે એ જરૂરી છે કે તમને ખબર પડે કે તમને ક્યાંથી હેલ્પ મળી શકે છે અને કયા ફોર્મમાં હેલ્પ મળી શકે છે. એમાં બે રીતની વસ્તુ છે. એક તો કેન્સર કાઉન્સિલની વેબસાઇટ ઉપર જ એમાં એક ઇન્ફોર્મેશન સેક્શન અને એની બુકલેટ પણ અવેલેબલ છે કે વર્ક એન્ડ કેન્સર, જેમાં એ તમને, તમે એમ્પ્લોયી હો તો એમ્પ્લોયી તરીકે તમારા હક શું છે અને એમ્પ્લોયર હોય તો એમ્પ્લોયર પોતાના એમ્પ્લોયીને કેવી રીતે સપોર્ટ કરી શકે કેન્સરની ટ્રીટમેન્ટના વખતે, એને બંને વિશે ગાઈડન્સ આપેલું છે કે જે, અને તમે તમારા ડોક્ટર સાથે ડિસ્કસ કરી શકો કેવી રીતે તમે મિનિમાઇઝ કરી શકો તમારું વર્કનું ઇન્ટરપ્શન, અને ડેફિનેટલી ડોક્ટર એમાં હેલ્પ કરી શકે. બીજી વસ્તુ હોય છે કે જ્યારે તમે કોઈ પણ હોસ્પિટલમાં જાઓ તો એની અંદર સોશિયલ વર્કર્સ અવેલેબલ હોય છે, જે લોકો તમને કેવી રીતે ફાઇનાન્શિયલ હેલ્પ અવેલેબલ છે એની સલાહ આપી શકે. તમે જાણો કે તમારે ટ્રાવેલ કરવું પડતું હોય, તમે રિજિયનલ એરિયામાં રહેતા હો સ્ટેટમાં, તમારે ટ્રીટમેન્ટ લેવા માટે સિટીમાં જવું પડે, તો ટ્રાવેલિંગનું અને અકોમોડેશનનું પણ ગવર્મેન્ટ તરફથી પ્રોવિઝન છે કે એ લોકો એના માટેના અમુક પૈસા આપતા હોય છે પેશન્ટોને. એટલે આ બધી વસ્તુ છે એ તમને સોશિયલ વર્કર અવગત કરાવી શકે કે આ વસ્તુ તમારો રાઇટ છે અને તમને મળી શકે. એના સિવાય સ્ટેટ ગવર્મેન્ટ તરફથી અમુક સ્કીમ્સ હોય છે, તમારા અમુક બ્લડ ટેસ્ટ કે તમારા સ્કેન્સ હોય એની અંદર તમારે આઉટ ઓફ પોકેટ ખર્ચ ન થાય એના માટેનો સપોર્ટ કરે, અને તમારા ડોક્ટર્સ પણ સ્પેસિફિક રિક્વેસ્ટ કરી શકે પેથોલોજી સર્વિસને કે રેડિયોલોજી સર્વિસને કે આ પેશન્ટને તમે એક્સ્ટ્રા ચાર્જ ન કરી અને એમને બલ્ક બિલ કરો. જ્યારે તમે ડાયર સ્ટ્રેટમાં હો અથવા તમારું ફાઇનાન્શિયલ હાલત ઘણી ખરાબ હોય તો એ લોકો તમને ફ્રી ફાઇનાન્શિયલ પ્લાનિંગ સેશન પણ અવેલેબલ કરાવી શકે છે, જેમાં એ લોકો તમને એડવાઇઝ કરે કેવી રીતે તમારા અત્યારના અવેલેબલ ફંડને તમે અરેન્જ કરો. એટલે ફાઇનાન્સિસ મેનેજ કરવા માટે આ બધી રીતે આ બધા રિસોર્સિસનો યુઝ કરી શકાય એવું છે.
ભૌમિકભાઈ, જે લોકો અહીંયા પીઆર કે સિટીઝન ન હોય પણ વર્ક વિઝા પર, સ્ટુડન્ટ વિઝા પર હોય, તો એ વિઝા પર કઈ ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ મેળવી શકે, એની માહિતી ક્યાંથી મળી શકે?
એટલે આની અંદર કેટલીક એવી સંસ્થાઓ છે, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન એનજીઓસ જેને આપણે કહીએ, જે આ રીતના યંગ એજના જે યુઝ્યુઅલી માઇગ્રન્ટ સ્ટુડન્ટ્સ તરીકે આવતા હોય અથવા યંગ વર્કર્સ તરીકે આવતા હોય એ લોકો માટે કમ્પેશનેટ એક્સેસથી અમુક ફંડ પ્રોવાઈડ કરતા હોય છે. એટલે યુઝ્યુઅલી ડોક્ટર્સ અથવા તો સોશિયલ વર્કર્સ તમને આવી સંસ્થાઓની સાથે સંપર્કમાં લાવી શકે. એટલે એ એક વસ્તુ છે. બીજી વસ્તુ, જ્યારે તમે અહીંયા સ્ટુડન્ટ તરીકે આવો અથવા તો ઓસ્ટ્રેલિયામાં અથવા તો વર્કર તરીકે આવો, એઝ અ પાર્ટ ઓફ વિઝા રિક્વાયરમેન્ટ તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો કમ્પલસરી હોય છે. એટલે એ હેલ્થ ઇન્સ્યોરન્સ પણ ઘણા બધા તમારા ખર્ચ કવર કરી શકે એવું હોય છે. એટલે દેર આર ઓપ્શન્સ ફ્રોમ ધ હેલ્થ ઇન્સ્યોરન્સ, અથવા તો જે મેં કીધું આ રીતે એનજીઓ હોય છે એ પણ આવી રીતના હેલ્પ કરી શકતી હોય છે. એ બધાની માહિતી તમને ડોક્ટર અથવા તો સોશિયલ વર્કર આપી શકે.
એકવાર આપણે જેને રોગ થયો હોય તે પોતે આ વાતને એડજસ્ટ કરી લે, પછી કુટુંબીજનો સાથે આ વસ્તુ ડિસ્કસ કરવાની હોય, ખાસ કરીને માતા પિતામાંથી કોઈને થયું હોય તો બાળકોને કેવી રીતે સમજાવવું, તો એ કમ્યુનિકેશનની થોડી ગાઈડન્સ આપી શકશો કે ઘરના લોકો સાથે આ વિશે કઈ રીતે વાત કરી શકાય?
અને ખૂબ અગત્યનો મુદ્દો છે. કેન્સર એક એવો રોગ છે જે માત્ર એક વ્યક્તિને નહીં, આખા પરિવારને કોક ને કોક રીતે અસર કરે છે. અને એમાં ધારો કે ઘરની અંદર નાના બાળકો હોય, અને જ્યારે હું બાળકો કહું છું ઇટ કેન બી એનીવેર ફ્રોમ જે આપણે ટોડલર્સ કહીએ ઉંમરથી માંડીને ટીનેજર સુધીની ઉંમર સુધીના બાળકો હોય, એ બધા પોતાના ડેવલપમેન્ટ અને મેચ્યોરેશનના જુદા જુદા ફેઝમાં હોય, અને એ લોકોને પોતાના એજ્યુકેશનલ ઇસ્યુઝ હોય, જ્યારે સ્કૂલમાં ભણતા હોય ત્યારે, અથવા તો ટીનેજર અથવા યંગ એડલ્ટ્સ હોય, તે લોકો હજુ પોતાની લાઈફમાં એસ્ટાબ્લિશ થવાની કોશિશ કરતા હોય, અને આ બધા માટે જ્યારે પરિવારમાં કોકને કેન્સરનું ડાયગ્નોસિસ થાય તો એ એક મોટો સ્ટ્રેસ હોય છે. અને એને કારણે એમના આઈધર એજ્યુકેશનલ પરફોર્મન્સમાં, એમના સોશિયલ લાઈફમાં, અથવા તો એ લોકોના કરિયર ચોઇસમાં એની ઇમ્પેક્ટ પડી શકે. અને આ બધી વસ્તુને આપણે જો પ્રોપરલી હેન્ડલ કરીએ તો આને ઘણું સારી રીતે એની એડવર્સ ઇફેક્ટ આપણે અવોઇડ કરી શકીએ. હવે એની અંદર કેન્સર કાઉન્સિલની જ વેબસાઇટની વાત કરું તો એમાં એક રિસોર્સ છે કે કેવી રીતે તમારે યંગ ફેમિલી મેમ્બર્સને કેન્સરની ઇન્ફોર્મેશન કન્વે કરવી અને કેવી રીતે એની એડવર્સ ઇફેક્ટ અટકાવવી. એમાં એક બુકલેટ આવે છે યંગ ચિલ્ડ્રન માટે, કે જેની અંદર પિક્ચર્સના ફોર્મની અંદર કેન્સર શું છે, એની ટ્રીટમેન્ટ કેવી રીતે થાય એ સમજાવ્યું હોય. અને જુદા જુદા એજ ગ્રુપ માટે, જેમ કે 5-7 વર્ષના છોકરા હોય, 7-10 વર્ષના છોકરાઓ હોય, એ બધા માટે જુદા જુદા રીતે મેસેજ કન્વે કર્યા છે. કે દરેકની અન્ડરસ્ટેન્ડિંગ જુદી જુદી હોય અને તમે એને ટેમ્પલેટ તરીકે યુઝ કરી અને પોતાની સિચ્યુએશનમાં મોડિફાઈ કરીને એ વસ્તુ એ રીતે સમજાવી શકો. બીજી વસ્તુ એ પણ છે કે તમારે જ્યારે તમારા ઘરમાં નાના બાળકો સ્કૂલમાં જતા હોય તો એમના સ્કૂલના ટીચરને વિશ્વાસમાં લઈને એમની સાથે આ વસ્તુ શેર કરવી ખૂબ જરૂરી છે. કારણ કે જ્યારે છોકરાઓના બિહેવિયરમાં કોઈ ફરક દેખાય અથવા એમના યુઝ્યુઅલ એજ્યુકેશનલ પરફોર્મન્સમાં ફરક દેખાય ને એમને ખબર હોય કે ઘરમાં કઈ ટાઈપની આ સ્ટ્રેસફુલ વસ્તુ થઈ રહી છે, તો એ લોકો એને વધારે સારી રીતે ટેકલ કરી શકે અને સ્પેશિયલ અટેન્શન આપી શકે બાળકોને. એટલે એ ઓપન ડાયલોગ જે આપણે કહીએ કે પેરેન્ટ્સ તરફથી સ્કૂલના ટીચર સાથે, એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જેવી રીતના મેં કીધું કે એમ્પ્લોયી અને એમ્પ્લોયર વચ્ચેનો ઓપન કન્સ્ટ્રક્ટિવ ડાયલોગ ઇમ્પોર્ટન્ટ છે, સેમ રીતે પેરેન્ટ્સ અને ટીચર્સ વચ્ચે પણ આ રીતનો કન્સ્ટ્રક્ટિવ ડાયલોગ ખૂબ યુઝફુલ છે, જેને કારણે એની ખોટી અસર જે થઈ શકતી હોય આપણે અટકાવી શકીએ.
ઓન્કોલોજીસ્ટ ડોક્ટર ભૌમિક શાહ વાત કરી રહ્યા છે કેન્સર નિદાન થાય ત્યારે યોગ્ય માહિતી અને માર્ગદર્શન ક્યાંથી મેળવવા અને તેનું શું મહત્વ છે. ભૌમિકભાઈ, આગળ વાત કરવી છે કેન્સરનો રોગ નિદાન થાય ત્યારે ડાયટ, ન્યુટ્રિશન, એક્સરસાઇઝ વિશે શું ધ્યાન રાખવું જોઈએ. આ બધા વિષયો પર વોટ્સએપ સહિત સોશિયલ મીડિયા પર ઘણા બધા મેસેજીસ વાંચવા મળે છે. મિરેકલ ક્યોર્સની વાતો થાય છે, એ મેસેજીસની શું અસર જોવા મળે છે અને આપણે માટે, એટલે કે ભારતીય મૂળના લોકો માટે, આયુર્વેદ કે હોમિયોપેથી જેવી કોમ્પ્લિમેન્ટરી મેડિસિન વાપરવી હોય તો તે માટે શું પગલાં લેવા જોઈએ? આ બધી ચર્ચા આગલા ભાગમાં કરીશું. ભૌમિકભાઈ, આજે તમે સમય ફાળવ્યો અને આટલી મહત્વની માહિતી આટલી સરળ ભાષામાં સમજાવી તે બદલ ખૂબ ખૂબ આભાર.
ધન્યવાદ નીતાબેન.